માછીની લખેલી સુવાર્તા અધ્યાય એક. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેની વંશાવળી. ઇબ્રાહીમથી ઈસાક થયો, અને ઈસાકથી યાકૂબ થયો, અને યાકૂબથી યહુદા તથા તેના ભાઈઓ થયા, અને યહુદાથી થામારને પેટે ફારેસ તથા ઝારા થયા, અને ફારેસથી હસરૂન થયો, ને હસરૂનથી આરામ થયો, અને આરામથી અમીનાદાબ થયો, અને અમીનાદાબથી નાશોન થયો, અને નાશોનથી સલમોન થયો, અને સલમોનથી રાહાબને પેટે બોઆઝ થયો, અને બોઆઝથી રૂથને પેટે ઓબેદ થયો, અને ઓબેદથી ઈશાય થયો, અને ઈશાયથી દાઉદ રાજા થયો, અને ઉરિયાની જે સ્ત્રી હતી તેને પેટે દાઉદથી સુલેમાન થયો, અને સુલેમાનથી રહાબામ થયો, અને રહાબામથી અબિયા થયો, અને અબિયાથી આસા થયો, અને આસાથી યહોશાફાટ થયો, અને યહોશાફાટથી યોરામ થયો, અને યોરામથી ઉજ્જિયા થયો, અને ઉજ્જિયાથી યોથામ થયો, અને યોથામથી આહાઝ થયો, અને આહાઝથી હસ્કિયા થયો, અને હસ્કિયાથી મનાસે થયો, અને મનાસેથી આમોન થયો, અને આમોનથી યોશિયા થયો, અને બાબેલના બંદીવાસને વખતે યોશિયાથી યખોન્યા તથા તેના ભાઈઓ થયા, અને બાબેલનો બંદીવાસ થયા પછી યખોન્યાથી સલથાઈલ થયો, સલથાઈલથી ઝરુબાબેલ થયો, અને ઝરુબાબેલથી અભિહૂત થયો, અને અભિહૂતથી એલિયાકીમ થયો, અને એલિયાકીમથી આઝોર થયો, અને આઝોરથી સાદુક થયો, અને સાદુકથી આખીમ થયો, અને આખીમથી એલિહૂત થયો, અને એલિહૂતથી એલિયાઝર થયો, અને એલિયાઝરથી માથાન થયો, અને માથાનથી યાકૂબ થયો, અને યાકૂબથી યુસફ જે મરિયમનો વર હતો તે થયો, એ મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યો. માટે ઇબ્રાહીમથી દાઉદ સુધી બધી મળીને 14 પેઢી, અને દાઉદથી બાબેલના બંદીવાસ સુધી 14 પેઢી, અને બાબેલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી 14 પેઢી થઈ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની માં મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય, અને તેનો વર યુસફ જે નીતિમાન માણસ હતો તેને તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસફ, દાઉદના દીકરા, તારી વહુ મરિયમને તેડી લાવવાને બી માં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જો કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની વહુને તેડીને લાવ્યો, અને તેને દીકરો થયો. ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. અધ્યાય બે. હવે હેરોદ રાજાના સમયમાં યહુદાના બેથલેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો, અને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું યહુદાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકોએ એમ લખ્યું છે કે ઓ યહુદા દેશના બેથલેહેમ, તું યહુદાના સુબાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસરાયેલી લોકોને પાળક થશે. ત્યારે હેરોદે તે માંગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળા દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહાઆનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તથા તેની માં મરિયમ પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાણ તથા બોળનું તેને નજરાણું કર્યું અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસફને દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો અને હેરોદના મરણ લગી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસને મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સઘળી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું. રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રાનમાં સંભળાયો એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યુસફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇસરાયેલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસરાયેલ દેશમાં આવ્યો. પણ આર્ખેલાઉસ તેના બાપ હેરોદને ઠેકાણે યહુદામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા બીધો, તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત ભણી વળ્યો અને તે નાઝારી કહેવાશે એવું પ્રબોધકનું કહેવું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈ રહ્યો. આમેન.
માથીની લખેલી સુવાર્તા એનો 3જો અધ્યાય. અને તે દાડાઓમાં યોહાન બાપ્તિસ્મા પ્રગટ થયો ને યહુદાના રાનમાં ઉપદેશ કરતો એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવી છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પુકારનાની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. અને તે યોહાનના લુગડા ઊંટના રૂવાના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. ત્યારે યરુસાલેમના તથા યહુદાના તથા યર્દનના આખા પ્રદેશમાં લોકો તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. પણ ફરોશીઓમાંના તથા સાધુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાશવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઇબ્રાહીમ અમારો બાપ છે, કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી દેવે ઇબ્રાહીમને સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે. અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતા સમર્થ છે ને તેના ચંપલ હું ઉંચકવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવનાર અગ્નિમાં તે બાળી નાખશે. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો, પણ યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે, કેમ કે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાર જ છે. ત્યારે તેણે બાપ્તિસ્મા પામવા દીધો અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને આકાશ ઉઘરાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. માથીનો સુવાર્તા 4th અધ્યાય. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે તો રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફડાય. ઈસુએ તેને કહ્યું પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શેતાન તેને ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછો ગયો અને નાઝરેત મૂકીને જબુલોનની તથા નફતાલીની સીમાના સમુદ્ર પાસેના કફરના હોમમાં તે આવી રહ્યો. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે જબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા કેમ કે તેઓ માછી હતા. અને તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોના પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેણે બીજા બે ભાઈઓને એટલે જબજીના દીકરા યાકુબને તથા તેના ભાઈ યોહાનને તેઓના બાપ જબજીની સાથે વાણમાં પોતાની જાળો સાંતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. પ્રભુ તેના વાંચેલા વચનો પર તેનો આશીર્વાદ આપો. આમેન.
ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેને પોતાનું મોં ઉગાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનો વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપ્રાણી રીતે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેતરેની બુંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બે સ્વાદ થયું હોય તો તે સાથી કરાશે. બહાર ફેંકવા તથા માણસોના પગ તળે ચૂંડાવા વગર તે બીજા કઈ કામનું નથી. તમે જગતમાં જોવાળું છો, પહાડ પર વસાવેલું નગર સંતાય રહી શકતું નથી અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢી કણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાની હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને કચ્છિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગરા પૂરા થયા વગર નિયમ શાસ્ત્ર માંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓ માની જો એક જો કોઈ તોડશે એ માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાડશે એ શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણો વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેરશો. હત્યા ન કર એ જે કોઈ હત્યા કરે તે અપરાધી કરવાના જોખમમાં આવશે એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભય પર અમથો ક્રોધ કરે છે એ અપરાધી ઠરવાના જોખમમાં આવશે અને જે પોતાના ભાઈને પાજી કરશે તે ન્યાયસભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે અને જે તને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની કેન્દ્રના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જ્યાં સુધી તું તારા માદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રટેલે વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું ખેતખાના મનન ખાય. હું તને કચિત કહું છું કે છેલ્લી દમડી ચૂકવીશ નહીં ત્યાં લગી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. વ્યભિચાર ન કરે એમ કહેલું છે હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે કેટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તેને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય એ તારું આખું શરીર નરકમાં ન ખાય એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંનો એકનો નાશ થાય એ તારું આખું શરીર નરકમાં ન ખાય એ તને ગુણકારક છે. જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તેને ફાળ ગતિ લખી આપે એમ પણ કહેલું હતું. પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તેની પાસે વ્યભિચાર કરાવે છે. અને જો જે કોઈ એ મૂકી દીધેલી જોડે લગ્ન કરે છે એ પણ વ્યભિચાર કરે છે. વળી તો જૂઠા સમ ના ખા પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું કે તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે કઈ જ સમ ના ખાઓ. આકાશના નહીં કેમ કે તે દેવનું રાજ્યાસન છે અને પૃથ્વીના નહીં કેમ કે તે તેનું પ્રયાસન છે અને યરુશાલેમના નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને તું તારા માથાના પણ સમ ના ખા કેમ કે તારાથી એક નિમાળો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તે હાનું હા નાનું ના હોય કેમ કે એ કરતા અધિક જે કઈ છે તે ગુંડાતી છે. આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સમાન ન થાવ. પણ જે કોઈ તારા ગાલ પર જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. અને જે તારું બદલ લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે. અને જે કોઈ બળાત્કારથી તને એક ગાઉ લઈ જાય તેની સાથે બે ગાઉ જા. જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આમ, એ તારી કને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોં ન ફેરવ. તું તારા પડોશી પર પ્રીતિ કર, ને તારા વેડી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું. એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વેડીઓ પર પ્રીતિ કરો, ને જેવો તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો, એ માટે કે તમે આ કાશ્મના તમારા બાપના દીકરા થાઓ, કારણ કે તે પોતાના સુરતને ગુંડા તથા બલા પર ઉગાવે છે, એ ન્યાય તથા ન્યાય પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે તે ઉપર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે? દાનીઓ પણ શું એમ જ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો તો એમાં તમે વિશેષ શું કરો છો? વિદેશો પણ શું એમ નથી કરતા? એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે એવા તમે સંપૂર્ણ થશો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.